देव्या कुक्षिरत्नं शब्दजितरवात्मजं राजचंद्रमहं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं। राजचंद्र वचनामृत आंख 340 मुंबई फागण सुद पूनम रविवार 1948। जेमां चार प्रश्न लखवामां आव्या छे ते तथा स्वाभाविक भाव विषय जिननो जे उपदेश छे ते विषय लख्यू छे ते पत्र गई काले प्राप्त थयो छे। लखेला प्रश्नों घणा उत्तम छे, जे मुमुक्षु जीवने परम कल्याणने अर्थे उगवा योग्य छे ते प्रश्नोना उत्तर हवे पछी लखवानो विचार छे। जे ज्ञाने करीने भवांत थाय छे ते ज्ञान प्राप्त थवुं जीवने घणुं दुर्लभ छे, तथापि ते ज्ञान स्वरूपे तो अत्यंत सुगम छे एम जाणीए छीए। તે જ્ઞાન સુગમપણે પ્રાપ્ત થવામાં જે દશા જોઈએ છે તે દશા પ્રાપ્ત થવી ઘણી કઠણ છે, અને એ પ્રાપ્ત થવાના જે બે કારણ તે મળ્યા વિના જીવને અનંતકાળ થયા રખડવું પડ્યું છે, જે બે કારણ મળીએ મોક્ષ હોય છે। પ્રણામ। પરમ મોમુક્ષુ એવા પૂજ્ય સૌભાગભાઈ ઉપરનો કૃપાળુ દેવનો આ પત્ર છે। દરેકે દરેક પત્રની અંદર કોઈને કોઈ પ્રકારની વિશેષતા, કંઈક એવી વાત આવે કે સર્વસામાન્ય બોધમાં ક્યાંય જાણવા ન મળે। કેટલા કેટલા ઉપદેશકો છે, કેટલા કેટલા વ્યાખ્યાનકારો છે, પ્રવચનકારો છે, પણ એ એમને કોઈ વાત કરે તો એમાં કોઈ દી આવી વાતો ન નીકળે। સૌભાગભાઈએ કૃપાળુદેવને પ્રશ્ન કર્યા છે, આપણું તો દુર્ભાગ્ય છે કે આપણી પાસે પ્રશ્નો નથી। કૃપાળુદેવ લખે છે એ છે આપણી પાસે, પણ સૌભાગભાઈએ શું પૂછ્યું એમાં લખ્યું છે કે ચાર પ્રશ્ન લખવામાં આવ્યા છે તે એને ચાર પ્રશ્નો પૂછ્યા છે। આપણને ચાર પ્રશ્નો કયા પૂછ્યા છે એ ખ્યાલ નથી। અને બીજું, સ્વાભાવિક ભાવ વિશે જીનનો જે ઉપદેશ છે તે, સ્વાભાવિક ભાવ વિશે જીનનો શું ઉપદેશ છે તે પત્ર ગઈકાલે પ્રાપ્ત થયો છે। જીવના જીવ ભાવ સ્વરૂપ છે, આત્માના પાંચ ભાવ છે, ઔદૈહિક ભાવ છે, ક્ષયોપસમ ભાવ છે, ક્ષાયિક ભાવ છે, ઔપાધિક ભાવ છે અને પારિણામિક ભાવ છે। આ ભાવ વિશે, અને આત્મા એ ભાવ સ્વરૂપ છે, આત્મા ભાવ સિવાય કંઈ કરી શકતો નથી, અને સ્વાભાવિક ભાવે જીવની સ્થિતિ થવી, પરિણતિ થવી તે મોક્ષ છે। જીવની સ્વાભાવિક ભાવમાં પરિણતિ થવી તે મોક્ષ છે। જ્યાં સુધી એ ઔદૈહિક ભાવમાં અથવા ઔપાધિક ભાવની અંદર કે ક્ષયોપસમમાં હશે ત્યાં સુધી એ જીવની અંદર કંઈ ને કંઈ પ્રકારનો વિભાવ ચાલુ જ રહે છે। અહીંયા પ્રશ્નો સૌભાગભાઈએ તો સરસ મૂક્યો છે કે સ્વાભાવિક ભાવ વિશે જીનનો શું ઉપદેશ છે। જો મુમુક્ષુ કેટલો મર્મવિધિ પ્રશ્ન પૂછે છે કે સ્વાભાવિક ભાવને પ્રાપ્ત કરવાનો છે, અમારે અમારી સ્વાભાવિક સ્થિતિ પ્રાપ્ત કરવાની છે, સહજ પરિણામે જીવની સ્થિતિ થવી તેને શ્રી જીન મોક્ષ કહે છે 609। આ સહજ ભાવે, સહજ પરિણામે, સહજ પરિણતિથી આ જીવની સ્થિતિ થવી, અને તે સ્થિતિ જીવથી કંઈ દૂર નથી, જીવને તે સ્થિતિ પ્રાપ્ત છે, એ કંઈ બહાર લાવવાની નથી, પરંતુ જીવના ભાનમાં નથી, અને તેને ભાન થવું એ તેની સહજ સ્વભાવે સ્થિતિ થવી તે છે. એને ભાનમાં નથી. જીવ પોતાના સ્વરૂપને ભૂલી ગયો છે અને તેથી સતસુખનો તેને વિયોગ છે. વાત ઘણી ટૂંકી છે. જે સિદ્ધાંતના ગૂંચવાડામાં પડે એને તો ક્યાંય કોઈ મેળ પડે એમ નથી, પણ અધ્યાત્મના માર્ગે આવા જ્યારે પરમ જ્ઞાનીઓનો જ્યારે યોગ થાય ત્યારે આ વાત કેટલી સરળ. આવા મુમુક્ષુ અને આવા જ્ઞાની આ બંનેનો જ્યારે યોગ થતો હશે ત્યારે અગમ નિગમના કેટલા પ્રશ્નો ઉકેલાઈ જતા હશે. આવો સ્વાભાવિક ભાવ વિશે જીનનો શું ઉપદેશ છે? આ સૌભાગભાઈએ પ્રશ્ન કર્યા છે, ખંભાતવાળાએ જે પ્રશ્ન કર્યા છે, આ બધા પ્રશ્નો આમ જેને કહીને આગમમાંથી શોધી શોધીને આ બધાએ પ્રશ્નો કર્યા છે. આ સામાન્ય પ્રશ્નો નથી, પણ સામાન્ય દશામાંથી ઉદ્ભવે એવા પ્રશ્નો પણ નથી. પ્રશ્નો તો આથી જટિલ હોય, પ્રશ્નો આથી પણ કુશાગ્ર તીવ્ર બુદ્ધિવાળા હોય, પણ એ જીવની દશા મુમુક્ષુ દશા ન હોય, પાંડિત્યની દશા હોય, અભિમાનની દશા હોય. પ્રશ્નો તો નીકળે, અભિમાનમાંથી એ પ્રશ્નો કેવા નીકળે, જોરદાર, પરંતુ જીવને એ હિતકારી નથી. જીવને હિતકારી નથી. કયા પ્રશ્નો હિતકારી છે? પોતાની દશા જે વર્તે છે, પરમાર્થ સંબંધી પોતાની જે દશા, એ દશાના સંદર્ભની અંદર ઉઠતો પ્રશ્ન એ જીવને હિતકારી છે. પોતાની દશા બહારની ઢાપણની વાત, એ પરમાર્થ માર્ગમાં ઉત્કૃષ્ટ હોવા છતાં જીવને હિતનું કારણ નથી. સમ્યક દર્શન પ્રાપ્ત ન થયું હોય એ જીવ કેવળ જ્ઞાની કેમ વિચરે ને કેમ ખાય ને કેમ પીએ ને કંઈક માથાકૂટ કર્યા કરે, એના પગલાં કેટલા ને જમીનથી કેટલા ઊંચા અને સમવસની માપ કેટલું, જોજન કેટલી, પરસદા કેટલી, બહારના શું ભાગ કર્યા હોય, ઓલા ક્યાં બેસે, ઓલા ક્યાં બેસે, ગૌતમ સ્વામી બેસે ને ઓલા એના શિષ્યો દેખાય કે ન દેખાય, પ્રશ્નો તો પાર વિનાના કરે. સૂર્યચંદ્ર આવે તો ક્યાં રહેતા હશે, એ કઈ જગ્યાએ બેસે, કઈ પરસદામાં બેસે, આ બધા પ્રશ્નો પોતાની દશા બહારના છે. પ્રશ્નો ખોટા નથી અને બુદ્ધિના ચમકારા છે. આવા પ્રશ્નો કરી શકાય એમાં શું હતું, જરા એકવાર અહમમાં ઉતરી જાઓ એટલે અને પ્રશ્નો નહોતો ધોધ નીકળે. જીવના હિતનું કારણ નથી. જીવને ઉપકારી શું થાય? મારું હિત શેમાં છે? મારું કલ્યાણ સાથી થાય. આ મુમુક્ષુ દશા. મારું કલ્યાણ શેનાથી થાય? તો કે ના ના, મારે તો જાણવું છે. પણ તારે જાણીને શું કરવું છે? તને શું ઉપકારી થાય? તારે આવું બધું જાણવું છે? મેરુ પર્વતની ઊંચાઈ કેટલી ને લવણ સમુદ્ર કેટલો લાંબો હશે ને કેટલો ટૂંકો હશે? અરે તારે માછલાથી ક્યાં તરવા જવું છે? લવણ સમુદ્રમાં ઘર બાંધવું છે? બિન પ્રયોજનભૂત વાત અને દશા બહારની વાત, લેવલ બહારની વાત નહીં ચાલી શકે. ક્રમશઃ જે જીવ માર્ગે આગળ વધે એનું ક્રમશઃ કલ્યાણ થાય. ક્રમશઃ જે જીવ માર્ગે આગળ વધે તેનું ક્રમશઃ પ્રાંતે કલ્યાણ થાય. પણ કોઈ ક્રમ ઓળંગીને વાત કરવાનું શરૂ કરે, પેલું પગથિયું ભૂલીને 14માની વાત કરે, કલ્યાણ નહીં થાય, કલ્યાણ નહીં થાય. શાસ્ત્રની અંદર આવી વાતો કેટલી કેટલી મૂકી છે. ચિત્તોડના રાજપુરોહિત હરિભદ્ર સુરી આચાર્ય, એ હરિભદ્ર સુરીએ 1444 ગ્રંથની રચના કરી. એ હરિભદ્ર સુરી એ વેદાંત દર્શનના એટલા પારગામી હતા, એને એનો પ્રમાણિક મત હતો. કે જગતમાં કોઈ તત્વ એવું નથી કે જે હું જાણતો નથી, મારા જ્ઞાનની બહાર કોઈ ચીજ નથી. એટલે પ્રમાણિકપણે કહેતા હતા કે મને ન સમજાય એવી વાત જો કોઈ આવશે અને મને નહીં સમજાય તો જે સમજાવશે એનો હું શિષ્ય બની જઈશ, પ્રમાણિકતાથી. કેમ કે એને એમ હતું કે મારી પાસે એટલું બધું જ્ઞાન છે કે કોઈ વસ્તુ હું ન સમજી શકું એવું બને નહીં, આટલી પ્રજ્ઞા છે એની, બુદ્ધિમત્તા છે. અને એ પસાર થાય છે બરોબર ઉપાશ્રય આગળથી. અને સાધ્વીજી એક શ્લોકનું પાઠ કરે છે, એની એક ચરણ હજી તો બોલતા હોય છે અને આને જાતા જાતા સાંભળવાનું હોય છે. એ ચક્કી દુગમને પ્રણવેમને ચક્કી કેશવીવા કેશવો, આવો પ્રશ્ન હતો પણ આને કાંઈ ખબર પડી નહીં. ઊભા રહી ગયા પ્રમાણિક પુરુષ, પ્રજ્ઞાવાન પુરુષ ઊભા રહી ગયા, આજ્ઞા મગાવીને અંદર ગયા. સાધ્વીજી એનો વિનય કર્યો, જોયું ઓહો રાજપુરોહિત પધાર્યા છે ચિત્તોડના. સાધ્વીજીને ખબર હતી કે ભયંકર જૈન ધર્મના વિરોધી છે. કેવા વિરોધી છે કે એકવાર જતા હતા ને રસ્તામાં હાથી ગાંડો થયો તો ઘૂસીને દેરાસરમાં ગયા, તો જૈન પ્રતિમા જોઈને કે હે વિતરાગ તું તો મીઠા મેવાય મીઠા મીઠાઈ મેવા ખાતો લાગશ, આ હૃષ્ટપુષ્ટ તારી પ્રતિમા છે એ જ બતાવે છે. અને પોતે તો પ્રજ્ઞાવાન પંડિત એટલે લખી નાખ્યું કે બખોલની અંદર જો અગ્નિ હોય તો ઘાસ વૃક્ષ લીલું કેમ હોય, એમાં તારું શરીર સરસ છે એ જ બતાવે છે કે અંદર માલ ભૈરો છે. સટરસના ભોજન મેવાય મીઠા તો ખાસ આ તારું બતાવે છે. આ બધાને ખબર, આ સાધ્વીજીઓના બધાને. અને કહે છે કે આ તમે બોલ્યા એ ફરીથી કહો તો. ફરીથી બોલ્યા સાધ્વીજી, સમજાયું નહીં. તો કે સમજાવવા માટે વાત કરી, મને કંઈક સમજાવશો તમે? આચાર્ય મહારાજ પાસે જાઓ આપ, અમારું કામ નહીં. જો કેટલો વિનમ્રતાનો ભાવ છે, વિનય માર્ગ કેવો છે, પોતે નથી જાણતા એવું કંઈ વાત નથી. યાકીની મહત્તરા છે આ તો, જે સાધ્વી છે એ તો જૈન દર્શનની અંદર અજોડ જ્ઞાની છે. જેમ ગાર્ગીને મૈત્રેયીનું વેદની અંદર જેમ કહ્યું છે એમ યાકીની મહત્તરા એક જબરજસ્ત, આચાર્યોને પણ જ્ઞાન પમાડે એવી સાધ્વી છે યાકીની મહત્તરા. એ કહે છે કે નહીં અમારું કામ નહીં, આપ ગુરુ મહારાજ પાસે જાઓ. ઉપાશ્રયમાં જીનભટ્ટ પાસે જાય છે, જીનભટ્ટ આચાર્ય બિરાજમાન હતા. આચાર્યને એને પ્રશ્ન કર્યો, આ ગાથા મને સમજાતી નથી. તે સમયે પણ આચાર્યશ્રીએ સરસ વાત મૂકી, આપણો અત્યારે કહેવાનો વિષય એ જ છે. આચાર્યશ્રી એમ કહ્યું કે ક્રમશઃ સમજાશે. અત્યારે તમને નહીં સમજે, આમાં સર્વસંગ પરિત્યાગની અવસ્થામાં પહોંચો તો સમજાય. આ રાજપુરોહિત પદની અંદર છો એમાં આ ગાથા તમને નહીં સમજાય. જો શબ્દ છે, અર્થ છે, વિવેચન છે, વિવરણ છે, બુદ્ધિનો વિષય છે, બુદ્ધિ આની પાસે છે, પણ આના ભાવ જે પકડવાના છે, આ વસ્તુ જે સમજવાની છે એ તમને હે પુરોહિત આ પદમાં નહીં સમજે, ક્રમશઃ સમજાશે. જ્યાં સુધી જીવની ઉત્કૃષ્ટ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તત્વજ્ઞાન ગમે તેવું ઊંચું હોય ન સમજાય. આપણા મનની અંદર એક કોઈ પણ પ્રકારની ગમે તેમ પણ અનાદિની ભ્રાંતિ છે કે મારી દશા ગમે તેવી હોય પણ મારે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ તત્વજ્ઞાન સાંભળવું ને વાંચવું ને વિચારવું, આ ભ્રાંતિ છે આપણા મનમાં. તો કે મારે શું કરવું જોઈએ? તો કે આ તો સાધુપણામાં આવો ત્યારે આ વાત બેસે, તમને મગજમાં બેસે, કેમ કે તમારે સમજવી છે, સાંભળવી નથી. આચાર્ય મહારાજ પણ બરોબર છે, કૃપાળુ દેવ જેવી પ્રજ્ઞાવાન બધા આ બધા પુરુષો, કે તારે સમજવું છે કે સાંભળવું છે, વાંચવું છે કે સમજવું છે. આપણે કોઈ દી વિચાર કર્યો? આપણને કોઈ દી આ પ્રશ્ન આવ્યો કે વાંચવું છે કે સમજવું છે? બોલો, સાંભળવું છે કે સમજવું છે? જે આખું મૂળ છે અજ્ઞાનનું એ સમજણનો અભાવ છે. જે સ્વરૂપ સમજ્યા વિના, વાંચ્યા વિના નહીં, સાંભળ્યા વિના નહીં. સાંભળ્યું કેટલી વાર? અનંત વાર. વાંચ્યું કેટલી વાર? અનંત વાર. સમજ્યો નહીં, સમજ્યા વિના. સમજવું હોય તો આ દશા જોઈએ. દશાન એવી જ્યાં સુધી જીવલ હે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં, મટેન અંતર રોગ. આ દશા ન આવે ત્યાં સુધી આ મોક્ષ માર્ગ પામે નહીં. સાંભળે ભલે, પામે નહીં. ક્રમશઃ સમજાશે. હરિભદ્ર સુરી રાજપુરોહિતને કહે છે કે આ વાત સમજવી હોય તો ક્રમશઃ સમજાશે, ક્રમમાં આવો. આપણને એમ થાય કે આમાં શું, પણ આ જ વાત શ્રીમદ રાજચંદ્રજીએ 20 દોહરા અને યમ નિયમનો છંદ લખી અને કહ્યું પ્રભુ શ્રીને કે તમે આની અનુપ્રેક્ષા કરજો, અને 534ના પત્રની અંદર કહ્યું. પછી આ તો 264માં છે. અને એક વાર કીધા પછી, અને અહીંયા પછી પ્રશ્ન કરે છે કે પ્રભુ પેલું જે છે ને દ્રગ મિલ હે ચતુરાંગુલ હે દ્રગ સે મિલ હે, આનો અર્થ શું થાય? કોણે પૂછ્યું? પ્રભુશ્રીએ પૂછ્યું. પેલા સમજી લેજો, પછી એમને બધા ઉતાવળ કરતા નહીં. પૂછનાર કોણ છે? પ્રભુશ્રી સર્વ વિરતિધારી વિતરાગનો સાધુ અને કૃપાળુ દેવનું આ ઓળખાણ, અને એને આ બધું મળ્યું છે ને, રોજ એ અનુપ્રેક્ષા કરે છે. એને કીધું કે આ વાત સમજાતી નથી. કૃપાળુ દેવે શું એને તરત સમજાવી દીધું? એને શું કીધું? આગળ ઉપર સમજાશે. શ્રીમદ રાજચંદ્ર લઘુરાજ સ્વામીને જવાબ આપે છે કે આગળ ઉપર સમજાશે. આ પ્રભુશ્રીની નોંધમાં લખ્યું છે, એણે જે લખાવી છે એટલે જીવનકલાની અંદર આવે છે. બ્રહ્મચારીજીએ નોંધ લખી છે. કૃપાળુ દેવે કેમ પ્રભુશ્રીને એમાં શું સમજાવી દેવું હતું કે ચતુરાંગુલ હે દુર્ગસે મિલે એટલે શું? અને આજે આપણે કાંઈ ઠેકાણું નથી. શ્રીમદ રાજચંદ્રનું નામ જ જાણ્યું હોય, વચનામૃત તો હરામ બરાબર જો આખું વાંચ્યું હોય તો, અને કોઈને પ્રશ્ન છે આ ઓલું ચતુરાંગુલ હે દુર્ગસે મિલે એટલે શું? આ ડાપણ કરવું છે. આ અભિમાનમાંથી આવેલો પ્રશ્ન, આ વિદ્વતામાંથી આવેલો પ્રશ્ન, દશામાંથી આવેલો પ્રશ્ન નથી. તારી દશામાંથી આવ્યો છે પ્રશ્ન? યોગ માર્ગની એટલી સાધના કરી છે કે હવે તું અહીંયા જ આવીને અટકો છું? કાંઈ કર્યું નથી, કાંઈ કર્યું નથી. આવા આવા પ્રશ્નો શાસ્ત્રોમાંથી શોધી કાઢે, વાંચતો એમાંથી પકડે, કોકને ભાષણ સાંભળવા ગયું એમાંથી પકડે, અને પછી પૂછે કે કોઈને કંઈ પ્રશ્ન છે તો આવા હાથ ઊંચો કરે. પ્રશ્ન દશા વિનાનો પ્રશ્ન કરે. આ તારી સાંભળવાની હેસિયત નથી અત્યારે. આ પ્રશ્ન કરે છે એ જિજ્ઞાસાજન્ય પ્રશ્ન નથી, એ પ્રશ્ન પાંડિત્યજન્ય છે, અભિમાનજન્ય છે, અહંકારજન્ય છે. જીવને એનાથી લાભ થશે, લાભ નહીં થાય. પૃષ્ઠભૂમિકા વિના કોઈ વાત ગમે તેટલી શ્રેષ્ઠ હોય, ઊંચી હોય, પણ જ્યાં સુધી જીવની ભૂમિકા ન હોય તો વાત પકડાય નહીં. કૃપાળુ દેવને ઘણાય મૂર્તિ પૂજા વિશે પ્રશ્ન કર્યો તો કીધું કે મુનિ રહેવા દો, તમે આ પ્રશ્નમાં પડોમાં, કારણ કે સમજવાની તમારી કોઈ ભૂમિકા નથી. જીમણજી મુનિને મોરબીની અંદર તમારી ભૂમિકા નથી, પરિણામ સારું નહીં આવે. અનેક જગ્યાએ મહાપુરુષોના આવા જીવનની અંદર સૂક્ષ્મ તત્વજ્ઞાનને આપનારા પ્રસંગો, કથાનકો એ આપણે જોઈએ ત્યારે આવા સૌભાગભાઈ જેવા પ્રશ્ન કરે, પરમ જ્ઞાની એવા પરમ કૃપાળુ દેવ એને ઉત્તર આપે, અને એમાંથી જે આપણને આ સૂત્રાર્થ, આ સિદ્ધાંત સાર અને પારમાર્થિક દ્રષ્ટિ મળે. જે આપણને દ્રષ્ટિ એ મળે કે જે વાત જે સમયે જે રીતે સમજવી જોઈએ તે રીતે સમજવી, કર્મથી સમજાશે. કેટલીક વાર કૃપાળુદેવ લખે કે આગળ ઉપર આ પ્રશ્ન વિશે વિચારવાનું બનશે, કેટલીક વાર લખે કે પત્ર દ્વારા નહીં સમાગમે આ વિચારવાનું બનશે. તમને અમે લખાણથી સમજાવી શકીશું નહીં. એટલે કે છે, લખેલા પ્રશ્નો ઘણા ઉત્તમ છે. જે મુમુક્ષુ જીવને પરમ કલ્યાણને અર્થે ઉગવા યોગ્ય છે. પ્રશ્નના મૂળમાં જીવનું કલ્યાણ હોવું જોઈએ. જાણકારી મેળવવાની અને પછી પોતાની બુદ્ધિમત્તા પ્રકાશિત કરવાની, કોક આવે તો હવે હું એને આ જવાબ દઈશ માટે યાદ રાખી લો, આ ભાવ અંદર સૂક્ષ્મપણે પડ્યો હોય તો પણ જીવના કલ્યાણનું કારણ નથી. જીવના કલ્યાણનું કારણ નથી. મુમુક્ષુ જીવને પરમ કલ્યાણ અર્થે યુગવા યોગ્ય છે તે પ્રશ્નના ઉત્તર હવે પછી લખવાનો વિચાર છે. ભાવ સ્વરૂપ જે છે જીવનું એ હવે પછી લખવું છે. ક્યાં આવશે? અત્યારે તો કંઈ મળ્યું નથી. જે જ્ઞાને કરીને ભવાંત થાય છે તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે. એક જ વાક્ય પણ સમજવા પ્રયત્ન કરીએ આપણે. જે જ્ઞાને કરીને ભવાંત થાય છે, ભવાંત એટલે ભવનો અંત, જન્મ મરણના પરિભ્રમણથી મુક્તિ, કર્મનો સદા સર્વથા અભાવ, સંસારી જીવનું સિદ્ધપદની અંદર પરિણમન, અનાદિકાળનો સંસાર સમાપ્ત, જે જ્ઞાને કરીને ભવાંત થાય છે તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે. જુઓ, આપણું લક્ષ્ય ક્યાં કરાવે છે? જ્ઞાન ઉપર. કયું જ્ઞાન જોઈએ જીવને? કયું કલ્યાણકારી છે? કે જે જ્ઞાને કરીને ભવાંત થાય. જો ભવનો અંત ન થયો ને રખડપટ્ટી એમને એમ રહી તો એ જ્ઞાન શું કામનું? જો ભવનો અંત ન થયો, રખડપટ્ટી ચાલુ જ રહી, સંસારનું પરિભ્રમણ ચાલુ જ રહ્યું અને જ્ઞાન મળ્યું, જીવને કલ્યાણનું કારણ ન બન્યું. તો આવી જાણકારી તો ઘણી હતી, રખડવામાં કાંઈ ઓછી હતી? જીવ જે રખડપટ્ટી કરે છે, જે માહિતીના આધારે, જે જ્ઞાનના આધારે, જે ડાપણના આધારે, એ તો એટલું પડ્યું છે કે હજી અનંતકાર રખડવો જ વાંધો છે કે એને? આનો સ્ટોક ખૂટે એમ છે? આને કદીએ એ જ્ઞાનની ઉણપ રહેશે કે સાહેબ સંસારનું પરિભ્રમણ કેમ થાય એ જ્ઞાન આપો ને, જલ્દી મારો મોક્ષ ના થાય એવું જ્ઞાન મને કયો ને? જ્ઞાની કે છે એનો તો તું અખૂટ બનાવ. જે જ્ઞાને કરીને ભવાંત થાય છે તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે. તથાપિ આવું છે તો પણ તે જ્ઞાન સ્વરૂપે તો અત્યંત સુગમ છે એમ જાણીએ છીએ. તે જ્ઞાન સ્વરૂપે તો અત્યંત સુગમ છે, એ કોઈ એવી વસ્તુ નથી કે વસ્તુ દુર્ગમ છે, પ્રાપ્તિ દુર્લભ છે. પણ જ્ઞાન તરીકે જે વસ્તુ છે એ તો અત્યંત સુગમ છે, એ દુર્ગમ નથી એમ જાણીએ છીએ. પ્રાપ્ત થતું નથી એ વાત જુદી છે, પણ જે પ્રાપ્ત કરવું છે તે દુર્ગમ કે સુગમ? સુગમ. હવે આપણી કઠણાઈ શું? કે સુગમ છે એ પ્રાપ્ત થતું નથી, જે સુગમ છે તે પ્રાપ્ત થતું નથી. કેમ કે એનું સ્વરૂપ જે છે એ જ્ઞાનનું, એ તો અત્યંત સુગમ છે. શબ્દ સ્વરૂપ મૂક્યો છે, અત્યંત સુગમ છે. ઓહો, જે જ્ઞાનથી જીવનો અનાદિ અનંતનો આ સંસાર સમાપ્ત થાય, અનાદિનું પરિભ્રમણ સમાપ્તતાને પામે એવું જ્ઞાન સ્વરૂપે અત્યંત સુગમ છે, છતાં જીવ જાણતો નથી. જીવ જાણતો નથી. જીવને એ પ્રાપ્ત થતું નથી. તે જ્ઞાન સુગમપણે પ્રાપ્ત થવામાં જે દશા જોઈએ છે તે દશા પ્રાપ્ત થવી ઘણી કઠણ છે. શું કઠણ થયું? જ્ઞાન કે દશા? જ્ઞાન કે જ્ઞાનનો ઝીલનારો? જ્ઞાન કે જ્ઞાનને મેળવનારો? જ્ઞાન કે જ્ઞાનને ઈચ્છનારો? મુશ્કેલી ક્યાં? કોની? કેના પક્ષે? જ્ઞાનના પક્ષે કે આપણા પક્ષે? આ જ્ઞાન અત્યંત સુગમ છે. સાહેબ સુગમ છે તો હવે લાવો ને, આપી દો, બેઠા જ છીએ, પ્રકાશો. તો તે જ્ઞાન સુગમપણે પ્રાપ્ત થવામાં જે દશા જોઈએ છે તે દશા પ્રાપ્ત થવી ઘણી ઘણી કઠણ છે. શબ્દ શું છે? શું કઠણ છે? હા, જ્ઞાન નહીં હો, દશા કઠણ છે. વસ્તુ બે જુદી જુદી પકડાય છે, જ્ઞાન અને દશા બે પકડાય. જ્ઞાન જુદું, દશા જુદી. દશા કઠણ છે, જ્ઞાન સુગમ છે. એ દશા જોઈએ, આ દશા પ્રાપ્ત થતી નથી. અને એ પ્રાપ્ત થવાના જે બે કારણ તે મળ્યા વિના જીવને અનંત કાળ થયા રખડવું પડ્યું છે. આ બે કારણ એને મળ્યા નથી. સેના માટેના? તે દશા પ્રાપ્ત થવામાં જીવને બે કારણ જોઈએ, કારણ વિના કાર્ય ન થાય. આ વિતરાગ વિજ્ઞાન છે, આ વૈજ્ઞાનિક ધર્મ છે, આ અંધશ્રદ્ધાનો ધર્મ નથી, આ ગતાનુગતિક ધર્મ નથી, આ કોઈ કીએ એટલે માની જ લેવું એવી આ વાત નથી. અહીંયા તો વિતરાગનું વિજ્ઞાન છે, વિજ્ઞાનમય ધર્મ છે. અને આ ચેતન વિજ્ઞાન, ચેતન પદાર્થના વૈજ્ઞાનિકો છે આ બધા જ્ઞાનીઓ, તીર્થંકરો, મહાત્માઓ, કેવડીઓ, શ્રુત કેવડીઓ, આ બધા વૈજ્ઞાનિકો છે. પણ આપણને પદાર્થ વિજ્ઞાનના વિજ્ઞાનીઓ, જળના વિજ્ઞાનીઓ એ જ વિજ્ઞાની લાગે છે. અને આ બધા તો કોને ખબર શું, હજી ઓળખાણ જ નથી. જગતમાં પદાર્થ, જળ અને ચેતન બે, એમાં જળ પદાર્થના વિજ્ઞાનીઓ આ અત્યારે એટલા ભૌતિક પદાર્થના વિજ્ઞાનીઓ છે, એની હાર માણા છે. આને વૈજ્ઞાનિક કહીએ ને આપણે, કહીએ કે હું તો બધું સાયન્ટિફિક માનું છું. એટલે આ ચેતનનો સાયન્સ છે એ સાયન્સ નથી, એ વૈજ્ઞાનિક પણ નથી, એ સાયન્ટિફિક નહીં. આ વિજ્ઞાન વિતરાગ વિજ્ઞાન, અને એ વિજ્ઞાનની અંદરનું શું, એનું વિજ્ઞાનની અંદરનું મૂળ સૂત્ર શું? કોઈ પણ વસ્તુને વિજ્ઞાન કે કારણ વિના કાર્ય ન હોય. કોઈ પણ વસ્તુ છે તો જરૂર એનું કંઈ ને કંઈ, કંઈ ને કંઈ, કંઈ ને કંઈ, કંઈ ને કંઈ કારણ હોવું જોઈએ. આપણને લક્ષમાં આવે કે ન આવે, આપણને લક્ષમાં આવે કે ન આવે, આપણને સમજાય કે ન સમજાય. મને આ પરમાણુનું વિજ્ઞાન સમજાતું નથી, આ તો પછી મોબાઈલ ફોન ઉપર કેમ એ અવાજ સંભળાતો હશે? હવે તને સમજાય કે ન સમજાય, સાંભળવું છે તો સાંભળી લે. તારો ભાઈ બોલે છે અમેરિકાથી, 10,000 માઇલ દૂર છે, આ સાંભળ. પણ આ કેમ એમાં બોલે ને આપણે સાંભળીએ કેમ? હવે એ માથાકૂટ કરીશ તો વાત વહી જશે, ટાઈમ પૂરો થઈ જશે. તને સમજાય કે ન સમજાય એનો પ્રશ્ન નથી. આ વિજ્ઞાન છે, ઇલેક્ટ્રોનિક્સનું વિજ્ઞાન છે કે કોઈ પણ જાતના દોયડા નથી બંને વચ્ચે, અને છતાં ઓલાના શબ્દો એ જ ભાષામાં તને સમજાય છે અને 10,000 માઇલ દૂર છે, આ હકીકત છે. અને છતાં ઓલો બોલે છે અને તરત સાંભળે છે, અને ઘરના બીજા રૂમની અંદર ઓલો બીજો બૂમ પાડે છે, મોટા ભાઈ તો કે હું સાંભળતો નથી. હું સાંભળતો નથી કે ઓલો કે અહીંયા જ બોલું, ક્યારનો તમને 3 વાર તો બોલાવ્યા, 3 વાર બોલાવ્યા તો હું એક ઘરમાં હોવા છતાં સાંભળતો નથી. ઘરમાંથી બૂમ પડે છે કે ચા તૈયાર થઈ ગઈ છે, પીલ્યું હવે મૂકી છે, ઠરી જાય છે હવે, તો સાંભળતો નથી. અને અહીંયા 10,000 માઇલ દૂરથી સાંભળે છે. ભાઈ આ નથી સમજાતું, ભાઈ તને સમજાય કે ન સમજાય એ આ વિષય નથી, આ વિજ્ઞાન છે, આ કાર્ય છે, કાર્ય જો, અને એનું કારણ શોધવાનું કામ એ તારી બરનું નથી, એટલે તું હવે વિચાર કરીશ માં આ કેમ આમ હશે, આ કેમ આમ હશે, આ બળદ વિના મોટરગાડી કેમ ચાલી શકે. હો વર્ષ પહેલા ભારતની અંદરના લોકોને આ પ્રશ્ન હતો કે મોટર ચાલતી હતી તો જેને જિંદગી પર ગાડા જ જોયા છે, બળદિયા જોડે તો જ કોઈ વાહન ચાલે ને આપણે બેઠા હોય તો ક્યાંક આગળ જવાય, જાત્રાએ જવા હોય. હવે એને કીધું કે આમાં બે જાઓ, હમણાં ફટફટાટ પહોંચી જશો. બે માન કે ન માન, આ તારી સમજણની બહાર છે, આ ગતિશાસ્ત્રનો નિયમ છે, પદાર્થ વિજ્ઞાન છે. પણ ધીરે ધીરે બધું પછી કોઠે પડતું જાય. વિતરાગનું વિજ્ઞાન છે કે કારણ વિના કાર્ય ન હોય, આ વિજ્ઞાન છે. એ પ્રાપ્ત થવાના જે બે કારણ તે મળ્યા વિના જીવને અનંતકાળ થયા રખડવું પડ્યું છે. આ દશા પ્રાપ્ત થવામાં જે બે કારણ જોઈએ, કઈ દશા? જે દશામાં ભવાંતને આપનારું જ્ઞાન જીવને સુગમ પ્રાપ્તિ થાય, સુગમપણે પ્રાપ્તિ થાય. આવું જ્ઞાન સુગમ છે, પ્રાપ્તિનો યોગ કઠણ છે, દશા નથી. આ દશા પ્રાપ્ત થવામાં બે કારણ જોઈએ, કારણ વિના કાર્ય થશે નહીં. કારણ કે અત્યારે કારણ ઊંધું છે, કારણમાં અત્યારે અજ્ઞાન છે, મિથ્યાત્વ છે, પ્રમાદ છે, કસાય છે. તો આ કારણની અંદર આ ભવાંતનું જ્ઞાન બેસી શકશે નહીં, સમજી શકાશે નહીં, પ્રાપ્ત કરી શકાશે નહીં. તો બે કારણ જોઈએ અહીંયા કે છે. બે કારણ જો મળે અને એ જે બે કારણ મળીએ જો મળે મોક્ષ હોય છે, તો મોક્ષ થઈ જાય. સૌભાગભાઈને લખેલી આ ચાર લીટી ફરીથી વાંચી છે. જે જ્ઞાને કરીને ભવાંત થાય છે તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને ઘણું દુર્લભ છે, તથાપિ તે જ્ઞાન સ્વરૂપે તો અત્યંત સુગમ છે. તે જ્ઞાન સુગમપણે પ્રાપ્ત થવામાં જે દશા જોઈએ તે દશા પ્રાપ્ત થવી ઘણી ઘણી કઠણ છે. અને એ પ્રાપ્ત થવાના જે બે કારણ તે મળ્યા વિના જીવને અનંતકાળ થયા રખડવું પડ્યું છે, રખડવું પડ્યું છે. જે બે કારણ મળીએ મોક્ષ હોય છે, જો બે કારણ મળે તો મોક્ષ હોય છે ને. મર્મભેદી વાતો બધી, છતાં ક્યાંય કઠિનાઈ કે જટિલતા નથી. વાત કરી છે કે તને ભવાંતનું જ્ઞાન જોઈએ, ભવાંતના જ્ઞાન માટે દશા જોઈએ. જ્ઞાન તો સુગમ છે પણ તારી દશા કઠણ છે. એ દશા પ્રાપ્ત થવા બે કારણ જોઈએ અને બે કારણ મળે તો તારો મોક્ષ છે. જા ભવાન છે, બે કારણ પ્રાપ્ત થાય તો મોક્ષ છે. હવે વાત સાદી થઈ ગઈ, સીધી થઈ ગઈ, સરળ થઈ ગઈ, સુગમ થઈ ગઈ. હવે આપણે વિચાર એ કરવાનો, કારણ જો આ કારણ મળી જાય તો કામ થઈ જાય. બરોબર છે ને? કૃપાળુ દેવે આ વાતને એક 196 નો પત્ર આપણે વિચારી ગયા, એ મુનિશ્રી ઉપર લખાયો છે. અને એમાં એમણે આ રહસ્યમય વાતને મૂકી છે. જીવને બે મોટા બંધન છે, એક સ્વચ્છંદ અને બીજું પ્રતિબંધ. સ્વચ્છંદ ટાળવાની ઈચ્છા જેની છે તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ, અને પ્રતિબંધ ટાળવાની ઈચ્છા જેની છે તેણે સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તો બંધનનો નાશ થતો નથી. સ્વચ્છંદ જેનો છેદાયો છે તેણે જે પ્રતિબંધ છે તે અવસર પ્રાપ્ત થઈ નાશ પામે છે. આટલી શિક્ષા સ્મરણ કરવારૂપ છે. કારણમાં બે મોટા કારણો, જીવને કયા કીધા? સ્વચ્છંદ અને પ્રતિબંધ. તત્વજ્ઞાન બધું દૂર છે. પેલા દશા, જે દશામાં એને જ્ઞાનીની વાત ઝીલવી છે, જે જ્ઞાન આવું સુગમતાથી પ્રાપ્ત કરવું છે, એમાં એને નડે છે શું? સ્વચ્છંદ અને પ્રતિબંધ.
રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે ભાખ્યું જીન નિર્દોષ.
અરે, સ્વચ્છંદ જાય એનો પ્રતિબંધ તો અવસરે નાશ પામે. જો જીવ સ્વચ્છંદને રોકે તો મોક્ષ અવશ્ય થાય, મોક્ષ થાય છે. સ્વચ્છંદ જવાથી એ સદગુરુનું જ્ઞાન ગ્રહણ કરી શકે છે. આ વાત આપણે હમણાં જે પદ બોલ્યા,
એવા મૂળ જ્ઞાનાદી પામવારે અને જવા અનાદિ બંધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. ઉપદેશ સદગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે.
કેવી અદભુત વાત મૂકી છે. આ મૂળ જ્ઞાનાદિ જે છે, જે જ્ઞાનાદિની શુદ્ધતા ત્રણેય કાળે અભેદ, બાકી બધું ભલે બદલાય, વ્રત તપ જપ નિયમ યંગ લિંગ ચિહ્ન બધું બદલાવા દો, આ જ્ઞાની કે જે કોઈ ચિંતાનું કારણ નથી. ત્રણ કાળની અંદર મોક્ષનો માર્ગ છે એ જ્ઞાનાદિની શુદ્ધતામાં છે. જ્ઞાનાદિ એટલે જ્ઞાન દર્શન ને ચરિત્ર, એની શુદ્ધતામાં છે. અને એવા જ્ઞાન જો પામવું હોય અને અનાદિના બંધને ટાળવા હોય તો ઉપદેશ સદગુરુનો પામ. સદગુરુના જ્ઞાનમાં છે, સુગમ છે, કઈ મુશ્કેલ નથી. સદગુરુનું જ્ઞાન મળી જાય તો તને કઈ મુશ્કેલ નથી. અનાદિના બંધ જશે, પણ એની શરત એક જ છે, ટાળી સ્વચ્છંદ અને આ દશા તારી આ ખોટી છે. ઉપદેશ સુગમ છે, તારી દશા દુર્ગમ છે. ઉપદેશ સરળ છે, દશા કઠિન છે, ઘણી ઘણી કઠણ પડે છે. જીવને સ્વચ્છંદ સદગુરુના બોધની સમીપ જવા દેતો નથી, જીવને પ્રતિબંધ સદગુરુના બોધ અનુસાર આચરણ કરવા દેતો નથી. એને લોક સંબંધી પ્રતિબંધ, સ્વજન સંબંધી પ્રતિબંધ, કુટુંબ સંબંધી પ્રતિબંધ, દેહ સંબંધી પ્રતિબંધ, આ બધા એને નડે. શેમાં નડે? એની પાસે જે જ્ઞાન આવ્યું એ પ્રમાણે વર્તન કરવામાં, આ બધા એને નડે. તો કૃપાળુ દેવે અહીંયા આ બે વાતને અને આ જ વાત પૂજ્ય બ્રહ્મચારીજીને પહેલી જ જે સ્પર્શી ગઈ, પ્રભુ શ્રી બેઠા છે રાયણના વૃક્ષ નીચે અને મૂળ માર્ગનું પદ સંભળાવે છે, એ સમજાવતા સમજાવતા વાત આવી, ટાળી સ્વચ્છંદને. અને પૂછ્યું, લ્યો આ માસ્તર આવ્યા, આ આણંદની સ્કૂલના પ્રિન્સિપાલ આચાર્ય, કહો લ્યો સમજાવો કે માસ્તર આ સ્વચ્છંદને પ્રતિબંધ શું? ભલભલા થંભી જાય એવી આ વાત હતી. આ તો કોઈ દિવસ અનંત કાળમાં વિચાર નથી કર્યો જીવના આ બંધનનો. જે બંધન વિચાર્યા છે એ બહારના જ વિચાર્યા છે, પણ પોતાનો સ્વચ્છંદ એ જ એને જ્ઞાનથી દૂર રાખે, અને પોતે માનેલો પ્રતિબંધ એ જ એને સાચી દિશાએ જતા રોકે. આ બધી પોતાની મનની કલ્પના છે, આ તો પોતાના ઉધામાં છે, પોતે માની લીધેલા છે, પોતે નક્કી કરેલા છે. દરેકને આવી મર્યાદા પોતાની જોઈ છે કે ના હું આમ ન કરું ને મને આ ન પાડે. આ બધા પ્રતિબંધ જીવે પોતે ઉભા કર્યા છે કે બીજાએ? દુનિયા કઈ કેવા આવી છે તને? સ્વચ્છંદ અને પ્રતિબંધ, એક માન્યતાનો પોતાનો આગ્રહ, પોતાના મતનો, પોતાના અભિપ્રાયનો, અને બીજો વ્યવહારની અંદર એને રોકનાર પરિબળ, એ અપ્રતિબદ્ધ થઈ શકતો નથી. અને વાત છે ભાવ અપ્રતિબદ્ધતાથી જે નિરંતર વિચરે છે. ન દ્રવ્ય પ્રતિબંધ, ન ક્ષેત્ર પ્રતિબંધ, ન કાળ પ્રતિબંધ, ન ભાવ પ્રતિબંધ. કૃપાળુ દેવે વાતને જબરજસ્ત મૂકી છે. પરમ પુરુષનું ઓળખાણ આપતા પણ એને 400માં પત્રમાં કહ્યું છે કે એ પુરુષને નમસ્કાર છે, એનું કીર્તન કરવા યોગ્ય છે, એને પરમ પ્રેમે પૂજવા યોગ્ય છે, જે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના પ્રતિબંધ વિના જે ચાલે છે. જ્ઞાનીનું પેલું ઓળખાણ હોય છે કે જ્ઞાનીને કોઈ પણ પ્રકારનો પ્રતિબદ્ધતા ક્યાંય વર્તતી નથી, એને જગતનો કોઈ પ્રતિબંધ એને જે દિશામાં જવું છે એમાં એને રોકી શકતી નથી. એક પત્ર આવે છે, અપ્રતિબદ્ધતા એટલે શું? તો કે એને જે દિશામાં જવું છે એ દિશામાં એને રોકી ન શકે કોઈ. કોઈ બહારનું કોઈ પરિબળ, બહારનું કોઈ પરિબળ એની આંતરિક પ્રજ્ઞાના માર્ગે જવામાં બાધારૂપ ન બની શકે. આ બે કારણથી જીવને દશા પ્રાપ્ત થતી નથી, અને દશા પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી આવશ્યક એવી જે ગુણ ઉત્પન્ન થવા જોઈએ જીવમાં એવા ગુણો ઉત્પન્ન થતા નથી. સમસંવેગ નિર્વેદ આસ્થાને અનુકંપાના આ ગુણો છે, એ ગુણો પણ ઉત્પન્ન થઈ શકતા નથી. કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ પ્રાણી દયા ત્યાં કહીએ ત્યાં આત્માર્થ નિવાસ. દશા ન એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં, મટે ન અંતરોગ. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ. બોધ કઠિન નહોતો, આ દશા પેલા એ બોધતો હતો જ, સુહાતો નહોતો, મેળ નહોતો ખાતો. સુહાવવું એટલે સોનામાં સુગંધ ભળવી, જેને આપણે કહીએ ને, વાહ કેવું મેચિંગ થઈ ગયું, આ મેચિંગ. સુહાવવું એટલે મેચ થઈ જવું, આ હા હા, કેવા હગા મળ્યા આપણને, તો જેવા જોતા હતા બહુ સારું, જેવા જોતા તેવા હગા મળ્યા. પણ તારે જેવો જોઈએ એવા બોધને અનુસાર તું તો થા, પણ તારો હગો એમ કે છે કે મને જેવા જોતા તેવા ન મળ્યા. આપણે એમ કહીએ છીએ કે અમારે તો જેવું જોતું તો એવું જ મળી ગયું, હવાયું મળ્યું. પણ ઓલાનો અભિપ્રાય પૂછો, આમાંનો અભિપ્રાય પૂછીએ, એમ જ્ઞાની કહે છે કે અમે તો જગત ઉપર સતની કૃપા વરસાવીએ છીએ, પણ અમને જેવા જોઈએ એવા મુમુક્ષુ. દશાવાન જીવ ક્યાં છે? કોની આગળ બરડા પાડીએ, પોક ક્યાં મૂકવી? કોને આત્માનું કલ્યાણ કરવું છે? જીવના કલ્યાણમાં સાચી મુમુક્ષ. એક જગ્યાએ કૃપાળુદેવે લખ્યું છે કે આ જીવને મુમુક્ષતાનો એક અંશ ઉત્પન્ન થયો નથી, નહીં તો આવું ન હોય. એક અંશ શબ્દ લખ્યો છે. બધી જ જગ્યાએ જે બાહ્ય વર્તન જ હોય, જ્યાં દંભ હોય, ડોળ હોય, આડંબર હોય, કોઈ અંતરની ઝૂરણા, અભિપ્સા, લય, પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદગુરુ પાય, દેઠા નહીં નિજ દોષ તો, તરીએ કોણ ઉપાય. ભાઈ તું કયા ઉપાય તરીશ? તને હજુ લઈ લાગી નથી. કૃપાળુદેવ લખે છે મુનિને કે તેને માટે અંતરથી વિચાર કર્યા વિના, ઝુર્યા વિના, માર્ગની દિશાના અંશનું પણ ભાન થતું નથી. ઝૂરણા ક્યાં, લય ક્યાં? બ્રાહ્મી વેદના લખી છે કે જેને લાગી છે એને લાગી છે, અને જે જાણે છે તે જાણે છે. જેને સ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. ઓહો, આ વાણીએ જાણનાર પુરુષોએ તો પોતાના અનાદિના સંસારને સમાપ્ત કરી દીધો છે. સર્વજ્ઞનું એક વચન, વિતરાગની વાણીનો એક શબ્દ, સત્પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા હશે. કારણ અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત નય નિક્ષેપે વ્યાખ્યાની છે. આવી તો વાણી છે જિનેશ્વરની, સર્વજ્ઞની વાણી, જીનવાણીનું આ સ્વરૂપ છે. સકળ જગત હિતકારીણી, તારીણી ભવાબ્ધિ મોહ હારીણી. આ તો જુઓ એના એક એક ઉપમા વાચક વિશેષણ. તો કે છે આની ઉપમા આપવાની જેને તમા રાખવી, આ ઉપમા હું આપું કઈ રેવા દે, થાકી જઈશ. જાણી તેણે જાણે છે. આવું વાણીનું અદભુત સ્વરૂપ છે, આવો સત્પુરુષનો બોધ છે. આ જ્ઞાનનું કૃપાળુદેવે આજે આપણે એક પદ લીધું કે જે જ્ઞાને કરીને ભવાંત થાય છે. આ જ્ઞાન શું છે? આ જ્ઞાન છે એ શાસ્ત્રોના શબ્દો છે, એના છંદ છે, એના અલંકાર છે, એનું કવિત્વ છે, કાવ્યત્વ છે, એના અલંક ઉપમાઓ છે, એના શ્લોકની રચના છે, એના છંદ છે, એની ગેયતા છે, એનો લય છે, એના ઢાળ છે, એના રાગ છે. જ્ઞાન શું છે? તો કે છે, કવિની ચાતુરી નથી, ગ્રંથમાં નથી, મંત્ર તંત્રના રૂપમાં જ્ઞાન છે તો કે એ નથી. કોઈ સ્થાને જ્ઞાન નથી, જ્ઞાન ભાષાનું સ્વરૂપ નથી. અહીંયા તો કે છે, શાસ્ત્રો વિશેષ સહિત પણ જો જાણ્યું નિજ રૂપને, કાતે હવો આશ્રય કરજો ભાવથી સાચા મને, તો જ્ઞાન તેને ભાખ્યું જો સંમતિ આદિ સ્થળો, જિનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. હે ભવ્ય જીવો, હે પુણ્યશાળીઓ, આર્યાવર્તની અંદર જન્મ લીધો છે, તીર્થંકરના માર્ગને પામ્યા છે, દીર્ઘગ્રંથના પંથની અંદર જેનું પદાર્પણ થયું છે, એવા ભવ્ય જીવોને પરમ કૃપાળુ દેવ કહે છે, હે ભવ્યો સાંભળો, તમે તમને મુક્ત થવાની ઈચ્છા છે, તમને સંસારનો અંત લાવવાની ઈચ્છા છે, આ તમારી ભવ્યતા છે. તમે પ્રભુના શાસનમાં આવ્યા છો, એ તમારી ભવ્યતા છે. તમને વિતરાગ માર્ગમાં રૂચિ થઈ છે, તમારી ભવ્યતા છે. તમે નિર્ગ્રંથના દર્શન કરો છો, એ તમારી ભવ્યતા છે. આ બધા એના સૂચક લક્ષણો છે, જીવ ભવ્ય છે કે અભવ્ય છે. જેને ધર્મ પ્રત્યે, સદગુરુ પ્રત્યે, સદદેવ પ્રત્યે દ્વેષની ભાવના નથી, અદ્વેષ ભાવ જેના વિશે વર્તે છે, અદ્વેષ, આ એનું ભવ્યત્વ છે. સાંભળો, જાણ્યું નિજ રૂપને. શાસ્ત્રો વાંચવા ના નથી, પણ શાસ્ત્રો વિશેષ સહિત પણ જો જાણ્યું નિજ રૂપને, તો શાસ્ત્ર જ્ઞાન છે. જો નિજ રૂપ જાણીએ તો, અને નિજ રૂપ ન જાણીએ તો, જો હોય પૂર્વ ભણેલ નવ પણ જીવને જાણ્યું નહીં તો સર્વતે અજ્ઞાન, તો અજ્ઞાન છે. એને શાસ્ત્રો છે, નવ પૂર્વના શાસ્ત્રોમાં કઈ એમ નથી કીધું કે આ ન જોઈએ, આ ખોટું શાસ્ત્ર હતું, એમ જ્ઞાનીએ ક્યાંય કીધું નથી. એ જ શાસ્ત્ર છે. હવે એમાંથી જો જીવને જાણ્યો તો એ તારું જ્ઞાન છે, અને જીવને ન જાણ્યો તો એ તારું ભણતર અજ્ઞાન છે. આ ખ્યાલ આવે છે? સાક્ષી છે આગમ, અહીં આ આગમ કહે છે, ભગવાન કહે છે કે સાંભળો, જીનવર શું કહે છે કે નવ પૂર્વ ભણ અને જો નિજને જાણ તો તારું ભણતર બરોબર જ્ઞાન છે, અને નવ પૂર્વ ભણ અને જીવને ન જાણ તો તારું ભણતર અજ્ઞાન છે. બસ, કોણ સાક્ષી સાહેબ, કોણ કહે છે? તમે કહો એટલે મારે માની લેવું? તમે તો ગમે એ કહો. તો કે સાક્ષી છે આગમ, શાશ્વત આપતો, શાશ્વત આ પુરુષના વચન અહીંયા સાક્ષી રૂપે છે. આ જ્ઞાનની એક વ્યાખ્યા, નિજ રૂપને જાણવું તે જ્ઞાન. જ્ઞાનની બીજી વ્યાખ્યા, આઠ સમિતિ જાણીએ જો જ્ઞાનીના પરમાર્થથી, તો જ્ઞાન ભાખ્યું તે હને અનુસાર તે મોક્ષાર્થથી, નિજ કલ્પનાથી કોટિ શાસ્ત્રો માત્ર મનનો આમળો, જિનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. કેવી કરુણા સબર વાણી છે. બીજી વાત લખે છે, શાસ્ત્રોમાંથી જો તારા રૂપને જાણ્યું તો જ્ઞાન છે. હવે કે છે આ જ્ઞાનીના વચનના પરમાર્થથી જો આઠ સમિતિ તું જાણ તો જ્ઞાન ભાખ્યું તે એને. ઇરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન પ્રદાન સમિતિ, નિદાન સમિતિ, મનોગુપ્તિ, વચનગુપ્તિ, કાયગુપ્તિ, અષ્ટ પ્રવચન માતા, આ શું છે આઠ સમિતિ? આ જગતની છકાઈ જીવ નિકાય છે આખી. જગતના તમામ જીવો આ છ પ્રકારની કાયની અંદર રહેલી જીવ નિકાય છે. આને તું ઓળખ અને એની જૈણા કર જેથી કોઈ જીવની વિરાધના ન થાય. વિરાધના, સંતામણા, કિલામણા, પરિતાપના અને સંગયા સંગયા આ કાંઈ ન થાય. એક પણ જીવની અસાતના ન થાય, એક પણ જીવની વિરાધના ન થાય. અને એ જીવ કોઈ પણ ગતિમાં હોય, કોઈ પણ યોનિમાં હોય, આ આઠ પ્રવચન માતા એ જૈણાનું સ્વરૂપ, ઉત્કૃષ્ટ સ્વરૂપ છે. દસ વૈકાલિક સૂત્રની અંદર સ્વયંભૂ સૂર્યે એના પુત્ર મનક ઋષિને કહ્યું કે છ માસમાં મોક્ષ પ્રાપ્ત કરવા માટે આ એક જ ઉપાય છે. ધ શોર્ટેસ્ટ પોસિબલ વે ટુ એટેન્ડ સાલ્વેશન. અને એને કહ્યું જીવનું સ્વરૂપ જ્યાં કીધું જ્ઞાનીના પરમાર્થથી, ત્યાં શિષ્યને પ્રશ્ન થયો કે સાહેબ આ સચરાચરમાં રહેલી જીવ સૃષ્ટિ હવે અમારે કેમ બોલવું, કેમ ઉભા રહેવું, કેમ ખાવું, કેમ પીવું, કેમ સૂવું, શું કરવું કે જેથી કરીને પાવમ કમમ ન બંધઈ, પ્રભુ અમને પાપ અને કર્મનો બંધ ન પડે, આવો કોઈ ઉપાય ખરો? આ જીવાજીવનું સૂક્ષ્માથી સૂક્ષ્મ જ્ઞાન લેતા, આ હવામાં જીવ છે, પાણીમાં જીવ છે, પૃથ્વી કાયમાં જીવ છે, પગ દેતા અહીંયા તો પાપ થાય એમ છે, અને જીવની અંદર જો અમે કરવા જઈએ તો અમે તો ક્યારે છૂટીએ, કોઈ ઉપાય ખરો? પાવમ કમમ ન ગણાય, જીવ પ્રશ્ન કરે છે શિષ્ય કે સાહેબ એવું કંઈ ખરું? ત્યારે જ્ઞાની કહે છે જયમ ચરે જયમ છૂટે, જૈણાથી કર, તું ઊભો થા, બેસ, સૂ, ખા, પી, બોલ, બધું યતના. આ સમિતિ અષ્ટ પ્રવચન માતા એને જૈન શાસનમાં કીધી છે કે જ્ઞાનીના પરમાર્થથી જીવનું સ્વરૂપ જાણ્યા પછી સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદય લખો. આ આઠ સમિતિ છે. આ સર્વાત્મમાં સમદ્રષ્ટિ એ આઠ સમિતિનું સંક્ષેપ સ્વરૂપ છે. પરમ કૃપાળુ દેવે મોક્ષ માળાના 67મા પાઠમાં મૂક્યું છે કે લે આત્મ પ્રાપ્ત કરવો છે ને તો સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને. આ છેલ્લું આત્મતારો, આત્મતારો, શીઘ્ર એને ઓળખો. પેલા તારા આત્માને ઓળખ અને આ બધા આત્માની અંદર આવી સમદ્રષ્ટિ દે. આ બીજું તો જ્ઞાન ભાખ્યું તે હને, જેણે જગતની અંદર આ જગતના જીવો પ્રત્યેની આત્મદ્રષ્ટિ કરી છે એટલે હવે એને કોઈની સાથે વેરભાવ નથી. એ ભાવથી કોઈ જીવની હત્યા કરતો નથી. ખ્યાલ આવે છે? એના જે કંઈ થવા યોગ્ય એની મન વચન કાયાના યોગથી જે થતું હશે તે થશે, પણ એનાથી જ્ઞાનીઓ કે છે યત્નાપૂર્વક, જૈણાપૂર્વક અને સ્વાભાવિક ભાવની જે વાત કરી છે ને, આ સ્વાભાવિક ભાવપૂર્વક જેવું પોતાનું જીવન જીવતો હોય તો એક પણ પાપ બંધાતું નથી, કર્મ બંધાતું નથી, એને અબંધ અવસ્થા પ્રાપ્ત થાય છે. એટલે કે છે તો જ્ઞાન ભાખ્યું તેહને અનુસાર તે મોક્ષાર્થથી, આ મોક્ષનું કારણ બનશે. આ આઠ સમિતિનું પાલન એ તારા મોક્ષનું કારણ બનશે. આ જ્ઞાન, જે જ્ઞાન પ્રાપ્ત થવાથી ભવાંત થાય છે, તે જ્ઞાન પ્રાપ્ત થવું જીવને દુર્લભ છે. કેમ કે જ્ઞાનનું સ્વરૂપ અત્યંત સુગમ છે કે પોતાના રૂપને જાણવું, પોતાની જાતને ઓળખવી, પોતાની અંદર રહેલા સ્વદ્રવ્યનું ઓળખાણ કરવું, આ જ્ઞાન, આ સુગમમાં સુગમ. કારણ કૃપાળુદેવે લખ્યું કે આ કોઈ બીજાના ઘરની વાત નથી કે ન સમજાય કે ન જાણીએ કે બીજો છુપાવે, આ તો પોતે પોતાથી કેવી રીતે અજ્ઞાત રહી શકે, પોતે પોતાથી કેવી રીતે અજ્ઞાત રહી શકે, એવી આ સહજ મોક્ષની વાત છે. માટે જ્ઞાન ભવાંતને આપે એવા જ્ઞાનનું પહેલું સ્વરૂપ જાણ્યું નિજ રૂપને, અને બીજું સ્વરૂપ જ્ઞાનીના પરમાર્થથી આઠ સમિતિ જાણીએ, આ જ્ઞાનનું બીજું સ્વરૂપ. જે આ પ્રકારના જગતના જીવો પ્રત્યેનો સર્વાત્મ ભાવ જાણે છે, આ જ્ઞાનનું બીજું સ્વરૂપ કે જેવું હું છું એવા જગતના સર્વ જીવો છે. પછી એ સૂક્ષ્મ હોય તોય ભલે અને સ્થૂળ હોય તોય ભલે, જે નરી આંખે દેખાતા હોય તોય ભલે અને ન દેખાતા હોય તોય ભલે, આવો સર્વાત્માનો ભાવ આવી જાય. સર્વાત્મામાં સમદ્રષ્ટિ, આ જ્ઞાનનું બીજું સ્વરૂપ. આ જ્ઞાનના બે સ્વરૂપ જો ઓળખાય, એક હું જ્ઞાન છું અને જેવું મારું દ્રવ્ય છે આત્મદ્રવ્ય ચેતન દ્રવ્ય, એવું જ જગતના તમામ જીવો છકાઈના જીવો સ્થાવર ત્રસ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સંગની સુધીના કોઈ પણ જીવ છે એ બધા જ સર્વાત્મામાં, એના આત્મ અવસ્થા એ બધા એક જ સરખા છે. કૃપાળુ દેવે આ ભાવ લાવવા માટે થઈને, આવી પવિત્રતાનો ભાવ લાવવા માટે જગતના જીવો માટે એમણે શબ્દ મૂક્યો,
સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય, સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણ માય.
એકવાર જગતના જીવોને સિદ્ધ સમજાયણા પછી એના પ્રત્યે વિરાધના આસાતના કેલામણા સતામણી કેમ થાય, એના પ્રત્યે વિભાવ ભાવ કેમ થાય. પણ જીવને આ સિદ્ધ દ્રષ્ટિ નથી આવતી, કારણ કે હજી એણે પોતાના નિજ સ્વરૂપને ઓળખ્યું નથી. અને આ નિજ સ્વરૂપ ઓળખવા માટે જીન સ્વરૂપ એ વાત પછી અવસરે લઈશું. જ્ઞાને કરીને ભવાંત થાય એવા જ્ઞાનનું સ્વરૂપ, એ જ્ઞાન પ્રાપ્ત થવા માટે જે દશા છે એ પ્રાપ્ત થવી કઠણ છે, એના જે બે કારણ છે એ સ્વચ્છંદ અને પ્રતિબંધ. જો સ્વચ્છંદ અને પ્રતિબંધ થાય તો સદગુરુનો બોધ સરળ છે, અને સદગુરુનો બોધ છે એમાં બધું જ્ઞાન સમાવિષ્ટતા પામે છે. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો.